सज्जतानो संग लावे खेती मा रंग कार्यक्रम नंबर 58 प्रसारण तारीख 28 फेब्रुआरी 2008। આવતા વર્ષના અંદાજપત્રમાં ખેડૂતો માટેની જોગવાઈઓની ચર્ચામાંથી નવરા પડીને રેડિયો પરતા બેઠેલા મારા તમામ ખેડૂત ભાઈઓ બહેનોને આજે એક સાથે ચાર ગણના
નમસ્કાર.
શંકરભાઈ, આ બજેટમાં ખેડૂતને કેટલો ફાયદો થાય એ અમારી જેવા થોડું ભણેલાને મગજમાં ન ઉતરેવા.
મોહનભાઈ, એટલે તો આવતા ગુરુવારે આપણે એની ખાસ ચર્ચા કરવાના છીએ. પણ એની જાહેરાત કરીએ પહેલા ગયા અઠવાડિયે અધૂરી રહી ગયેલી કેટલાક ઉનાળુ પાકોની વાવણીની વાત કરી નાખી.
બરાબર.
એ ભાઈ, અમારે તો ઓણ મગફળી ભેળા, થોડાક શાકભાજી ને મગ વાવવાની ઈચ્છા છે.
વાહ ભાઈ વાહ.
એટલે હવે પેલા એની વાત કરો.
લક્ષ્મી ભાભી, ઉનાળામાં ખાતર અને બિયારણ કરતા વધુ ધ્યાન પાણીનું રાખવું પડે.
આપણે ગયા ગુરુવારે વાત કરી હતી.
અને પછી બીજા બધા પાસાને ધ્યાનમાં લેવાના.
ઉમાબો ને એની જરાક વિગતે વાત કરો.
હા મોહનભાઈ, જો સાંભળો, પાણી ઉપરાંત ધ્યાનમાં રાખવાનું બજાર.
બરાબર.
આપણે જે પાક વાવવાના છીએ એની ગયા વર્ષે કેવી માંગ હતી, ભાવ કેવા હતા, આ વર્ષે એનું વાવેતર કેટલું થવાની સંભાવના છે, એમાંથી આપણા પશુ માટે ઘાસચારો મળી રહેશે કે કેમ, શાકભાજી વાવવાનું વિચારતા હોઈએ તો બજાર કેટલું દૂર છે, રોજ રોજ શાકભાજી પહોંચાડવા વાહનની સગવડ છે કે નહીં, પાકમાં ભેળાણ થવાની ભીતિ કેવી છે, ચોમાસામાં કયા કયા પાક વાવવાના છે, વગેરે તમામ બાબતોને ધ્યાનમાં લેવી જોઈએ.
ઓહો, બાપડો ખેડૂત, આટલી બધી વાતો ક્યાંથી યાદ રાખવાનો છે?
પણ હવે એના વિના બીજો છૂટકો જ નથી મળતો.
એમ
હા, ખેતી પોષણક્ષમ બને એટલા માટે આપણે પણ આયોજન તો કરવું જ પડશે ભલામણ.
પણ હવે ઈ તો કયો કે ઉનાળુ મગ વાવવા હોય તો હું શું ધ્યાનમાં રાખવાનું?
લક્ષ્મીભાભી, આમ પણ કઠોળના ભાવ હવે ખૂબ સારા મળે છે, બરોબર. વળી મગ તો શાકભાજી તરીકે પણ વેચી શકાય.
બરોબર.
એટલે તમારો વિચાર ખૂબ સારો છે કે મગફળીની સાથે મગ અને થોડા શાકભાજી પણ વાવવા જોઈએ.
એમ કરો, હવે પેલું એમાં કેટલું ને કયું ખાતર જોવે ને બિયારણ કયું વાપરવું એ કહી દો. હાલો.
હા તો સાંભળો, ઉનાળુ મગ માટે આમ તો K851
બરાબર
અને ગુજરાત 3 એ લગભગ 10-15 વર્ષ જૂની સુધારેલી જાતો છે.
હજુ બોવાય જો.
પરંતુ ત્યાર પછી ગુજરાત 4 હાલ 2 થી 2.25 મહિને જ પાકી જતી બહુ સારી જાત છે.
કઈ જાત છે? ગુજરાત 4.
ગુજરાત 4.
ઉત્પાદન પણ એકરે 500 થી 550 કિલોગ્રામ જેટલું આવે. એટલે ઉનાળામાં આપણે ખર્ચેલા નાણાં અને મહેનતનું સારું વળતર મળી રહે.
વળી ઉનાળો અને ચોમાસું એમ કોઈ પણ ઋતુમાં વાવી શકાય એવી આ મગની ગુજરાત 4 જાત છે. એટલે બિયારણ બચે ને તો ચોમાસામાં પણ વાવી શકાય અને પંચરંગિયા જેવા રોગનો સામનો કરી શકતી ને બધી શીંગો એક સાથે પાકે નીવી આ જાત છે.
ઈ તો બરોબર. પણ ખાતર કેટલું દેવું જોઈએ અને બિયારણ કેટલું જોઈ?
હા જો સાંભળો, એકરે 10 કિલોગ્રામ બિયારણ ની જરૂર પડે. પણ એને ફૂગનાશક મેન્કોઝેબ નો પટ આપ્યા પછી GABS-1 રાઇઝોબિયમ કલ્ચર નો પટ આપીને જ વાવવાના. એટલે ફૂગ થી થતા રોગ ના થાય અને નાઇટ્રોજન ની જરૂર પણ ઓછી પડે. ખરું ને?
ઘણા કે છે કે ચોમાહામાં અને શિયાળામાં સાણિયું ખાતર દીધું હોય તો ઉનાળુ મગમાં દેશી ખાતર ની જરૂર જ નથી પડતી. તો ઈ સાચી વાત.
વાહ, તમે તો બહુ સારું યાદ રાખ્યું.
હા,
મોહનભાઈ, તમારી વાત સાવ સાચી છે. ચોમાસામાં શિયાળામાં દેશી ગળતિયું ખાતર આપ્યું હોય તો અત્યારે એની જરૂર નહીં પડે. હા, પણ મગ વાવતા પહેલા એકરે 8 કિલોગ્રામ નાઇટ્રોજન અને 16 કિલોગ્રામ ફોસ્ફરસ મળે એટલા રાસાયણિક ખાતર તો આપવા જ પડે. બસ પછી જમીન કસદાર હોય તો બીજું પિયત મહિને, અને વધારે ગરમી હોય કે જમીન હલકી હોય તો 20 દિવસે આપવાનું.
બરાબર.
ત્યારે અત્યાર પૂરતી આટલી સલાહ તો બહુ થઈ ગઈ.
હા, પછી શિયાળો નીપજ ઘરમાં કીમ કરીને રાખવી એની વાત રહી જાય. એટલે એમ કરો કે ઈ જરાક સમજાવી દો. હાલો
મોહનભાઈ, સૌ પહેલા તો ઘઉં હોય, જીરું હોય,
રાયડો હોય કે વરિયાળી,
પાક બરાબર સાફ કરી બે ત્રણ દિવસ સુધી ખુલ્લા તડકામાં સારી રીતે તપવા દેવા જોઈએ.
એ તો તમે અગિયારે હોત કીધું તું
ને
કે પાકમાં 8% થી ઓછો ભેજ હોય તો જીવડાઈ ન પડે ને બટાય પણ નહીં.
લક્ષ્મી ભાભી, અમને ને તમારા બેઉ જેવા ખેડૂત મિત્રો ગમે. બધી વાત ધ્યાનથી સાંભળે, લખી લે, કાયમ યાદ રાખે.
પછી તો આ પાકા પુઠાવાળી ડાયરી રાખી
રહ્યા,
જેવું આવડે એવું લખી જ રાખવાનું. લખ્યું વંશાય,
હવે ના લખ્યું તો લખી નાખો કે જે ઓરડામાં અનાજ કે બીજી ઉપજ ભરવાની હોય એ ઓરડો અથવા ગોદામ ને પહેલા તો 3-4 દિવસ બધા બારીબારણા ખોલી નાખી સૂરજનો તડકો અને હવા ઉજાસથી ભેજ ઉડવા દેવાનો.
બરાબર, પછી એને સારી રીતે જાળી જુપટીને સાફ કરી નાખવાનો. લક્ષ્મીબાઈ, આ ચીવટ તમારે રાખવાની. બહેનો, ગયા વર્ષના અનાજ વગેરેના દાણા પડ્યા હોય એ કાઢી નાખવાના, અને ઉંદરના દર વગેરે દેખાય ને તો એમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, શેની દવા ગોળી, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, આની એક એક ગોળી નાખી દેવાની દરમાં. બરોબર, એટલે બીજા દિવસે મરેલા ઉંદર બહાર દેખાશે. પછી આ મરેલા ઉંદર લેવડાવી લઈને અને ઊંડા ખાડામાં મીઠું નાખીને દાટી દેવડાવવાના.
બરાબર,
પણ ઓરડામાં દવા સાંટવાની કે નહીં?
ઓરડામાં પણ મેલાથિયોન અથવા એ ના મળે તો DDVP જેવી દવા 1 લિટર પાણીમાં 1 મિલીલીટર,
ટૂંકમાં 100 લિટર પાણીમાં 100 મિલીલીટર.
બરાબર,
એટલી દવા મેળવીને આખા ઓરડાની દિવાલો ભોંયતળિયું અને પહોંચી શકાય તો થોડી છતમાં પણ છાંટીને ખાલી ઓરડાના બારી બારણા 3-4 કલાક માટે બંધ કરી દેવાના.
હા, પણ ઉમા ભાભી, અમે તો નીપજ ભરવાના કોથળા હોત 3-4 દિવસ તડકે તપાવી ને રાખી સહી, તો એમાં દવા સંટાય કે નહીં?
હા, તો એ તો બહુ સારું કહેવાય. કોથળા તપાવ્યા પછી દવા છાંટીને બંધ ઓરડામાં 1 દિવસ રહેવા દેવાના, અને પછી સારી રીતે તપાવેલા પાકના કોથળા ભરીને દિવાલથી 1-1.5 ફૂટ દૂરથી થપ્પીઓ મારીને ગોઠવવા માંડવાના.
શંકરભાઈ, ભોય તળીએ મીણીઓ પાથરી હોય તો સારું.
અરે વાહ, ધર્મ ને કામ માં ઢીલ હોય જ નહીં ભલામણ. આ તો બહુ સારું. હા, એનાથી ભોંય તળીએ થી કોઈ કીટક કે જંતુ અથવા ભેજ થી સંગ્રેલો પાક બગડતો બચી જશે.
બરાબર,
એ પણ ઘણાય તો મીણીઓ પાથરી ને ઉપર સૂટો ઢગલો જ કરી દેશે, તો એમાં કઈ કરવાનું ખરું?
ભાભી, એવા છૂટા ઢગલામાં 1 ટન પાકમાં 3 ગોળીના હિસાબે.
કેટલું? 1 ટન પાકમાં 3 ગોળી. હા,
એટલી ગોળીઓ એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ ની મૂકીને ઓછામાં ઓછા 72 કલાક,
3 દિન 3 રાત.
બરાબર,
બધા બારી બારણા બંધ કરીને ઓરડાને તાળું મારી દેવાનું,
જેથી કોઈ એમાં જાય નહીં
અને લાંબો સમય સુધી એમાં જીવજંતુ પણ ના.
બરાબર,
એ બસ ભાભી બસ, એ આટલી માહિતી તો અત્યાર પૂરતી ઘણી થઈ ગઈ.
લક્ષ્મી ભાભી, હજી તો તમારા જેવા ઉત્સાહી ખેડૂત ભાઈઓ બહેનો એ પૂછેલી મૂંઝવણના ડોક્ટર પરાશરજી આપેલા જવાબ સંભળાવવાના બાકી છે,
અને એનું નામ છે
પૂછો સવાલ.
એમાં બધાને કામ આવે એવો સવાલ પૂછ્યો છે મોહનભાઈ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગામ સુંઢા થી તલાભાઈ વિહાભાઈ પ્રજાપતિ.
બરાબર,
એમની મૂંઝવણ એ છે કે
મરચીમાં ફૂલ તો ઘણા આવે છે પણ પીળા થઈને ખરી પડે છે અને મરચા બેસતા નથી, તો શું કરવું?
અને આ છે ડોક્ટર પરાશરજીએ આપેલો એનો ઉકેલ.
ઘણી વાર શું છે, પાનમાં કાળા ટપકા કે ધબ્બા હોય તો એક લીક સ્પોટ અથવા તો ઓલ્ટરનેરિયા અથવા તેને બ્લેડ પણ કહે છે. તો એવું હોય તો એમાં ફૂલમાં પણ માઇનોર એની અસર હોય શકે, એનાથી પણ ખરતા હોય. પણ મારા ખ્યાલથી જે મરચી બહુ તંદુરસ્ત હોય તો પણ એવું થઈ શકે. અતિ તંદુરસ્ત હોય તો એમાં છોડની અંદર ઓક્સિજનનું લેવલ વધવાથી પણ ફૂલ અવસ્થામાં ખરણ, કોઈ પણ પાક ખરણ ઘટાડવા માટે આપણે NAA એટલે કે નેફ્થલેન એસિટિક એસિડ નામનું જે તત્વ ધરાવતો હોય, એવા હોર્મોન્સ ધરાવતું હોય, એવા કોઈ પણ માર્કેટમાંથી પ્લેનોફિક્સ કે કોઈ પણ એવું લઈને એનું એક પંપની અંદર લગભગ 5-10 ml નો ડોઝ છે, એ ડોઝ થી છંટકાવ કરવાથી તે ખરણ છે એ ઘટી જાય. અને એ સિવાય ખાસ ખરણ થવા માટે જે પાક હાજર છે ને તંદુરસ્ત પાકમાં જે બેઠક આવે, બેઠક પ્રમાણે એમને ખાતર ને બીજા ન્યુટ્રિશન આપ્યા છે ખરા, એ એક મોટો પ્રશ્ન છે. એટલે જો ખેડૂત એક્ટિવ હોય તો એને ખાસ ન્યુટ્રિશન બેલેન્સ ઉપર પણ થોડું ધ્યાન આપે. પાયામાં આપવામાં કઈ કમી રહી ગઈ હોય તો અત્યારે NPK જે 19-19-19 જે સોલ્યુબલ આવે છે પાણીથી પાણી સાથે ઉપર છાંટી શકાય એવા ખાતરો માર્કેટમાં મળે તો એ તાત્કાલિક
ભાવનગર જિલ્લાના
પાલીતાણા તાલુકાના ગામ ઠાડચના જીતેન્દ્રભાઈ જયશંકર જાનીની મૂંઝવણ. એમણે પૂછાવ્યું છે,
વાવેતર સમયે એવી કઈ માવજત આપવી જોઈએ જેથી છોડ ઉગીને બળી ન જાય અને પાકને કેટલા દિવસે દવાનો નિયમિત છંટકાવ કરવો?
અને હવે ડાક્ટર સાહેબે હું કીધું છે ઈ સાંભળો.
બસ,
કોઈ પણ પાકને વાવતા પહેલા આપણે જો એ માટીના પ્રકાર ઉપર અને કયો પાક છે એના ઉપર આપણે દવા નાખીએ. દાખલા તરીકે તમારી માટીમાં કે તમારા વિસ્તારની અંદર ઉદય કે એવા કીટકો, જમીનમાંથી આવતા કીટકોની તકલીફ હોય તો પાયાનીમાં ખાતર સાથે તમે ફોરેટ આપવું જરૂરી છે. ફોરેટ 10% જે દાણાદાર દવા એકરે 5 કિલોના હિસાબે નીચે પાયામાં ખાતર સાથે આપી દે, જેથી કરીને પાકને ઉગીને તરત જ થોડા દિવસોમાં મૂળ ખાઈને જે આખો છોડ સુકાઈ જાય, મૂળ ખવાઈ જાય, નીચે ઉદય ખાઈ જાય. અને ઉનાળામાં ખાસ પાણીની તકલીફ, ચોમાસામાં તો પાણી વારંવાર આવતું હોય પણ ઉનાળામાં તમે પાણી આપો ત્યારે જ પાણી આપો, પછી સુકાય એટલે તરત ઉદયનું નુકસાન ચાલુ થાય. જો ઉદયો તમારા વિસ્તારમાં તકલીફ હોય એની, જો હલકી માટી હોય અથવા તો ગોરાડું જમીન હોય અથવા તો લાલાશ પડતી જમીન હોય તેમાં વધારો શકે, ભારે કાળી માટીમાં ઉદયની તકલીફ ઓછી હોય છે. એક તો આ છે. એ ઉપરાંત તમારા પાક એવો છે, દાખલા તરીકે આપણે કોઈ પણ મગફળી છે કે વટાણા છે કે ચણા છે કે આવા પાકની અંદર જીરું છે, એવા પાકની અંદર ઉગીને તરત થોડા દિવસોમાં એટલે કે લગભગ 20-25 દિવસમાં સુકારાની પરિસ્થિતિ ઉભી થતી હોય છે, છોડ નબળો રહે પીળો પડીને ધીમે ધીમે સુકાઈ જાય, તો આવા સંજોગોમાં તમને બીજની માવજત આપીને ખાસ વાવવા જોઈએ. બીજની માવજત આપણે ભલામણ કરેલી છે અને આગળ સરકાર પણ એમાં ઘણી જગ્યાએ સબસિડી ઘણા પાકોમાં, તેલીબિયાના પાકોમાં ખાસ કરીને આપે છે. તો એમાં મેન્કોઝેબ અથવા મેન્કોઝેબ પ્લસ કાર્બેન્ડેઝિમ કે સાફ જેવી દવાઓનું 1 કિલોગ્રામ બીજમાં 3 ગ્રામના હિસાબે પટ આપીને વાવવું જોઈએ.
એ વાહ મારા વીર વાહ, આજ રીતે ખેડૂતની પડખે રેજો અને અમે મૂંઝાઈ તો ઉકેલ હોત દેખાડતા રેજો.
પણ એ ક્યારે શક્ય બને ભાભી? જયારે વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે મળીને આપણી વાત સાંભળે, વાત નોંધી રાખે, રેકોર્ડ કરી રાખે અને ખેતીમાં એનો અમલ કરે.
બરાબર,
ઈ તો સાચી જ વાત છે ને, માગ્યા વનાર તો માય નો પીરે.
બરાબર છે.
તમે કઈ તૈણ કાળ ના જાણકાર થોડા છો કે તમને વગર પૂછે ખબર પડી જાય?
અને અમે તો દર અઠવાડિયે તમને યાદ રહ્યું છે કે નહીં એ જાણવા ઈરામી સવાલ પૂછતા જ રહેવાના છીએ. જો આજે પણ તૈયાર જ છે
તો તૈયાર મિત્રો લખો, આ છે આજનો સવાલ. ઉનાળુ મગમાં હાલ કઈ જાત વધુ વવાય છે?
એ મને તો બરોબર યાદ રહી ગયો શંકરભાઈ.
બોલો 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 બોલો.
ઉનાળુ મગમાં કઈ જાત વાવવી જોઈ?
અને હવે કહી દો, 55માં પ્રોગ્રામમાં પૂછેલા સવાલનો હાસો જવાબ દેનારામાંથી ઇનામ જીતનારાના નામ.
મિત્રો ફોન અને પત્ર દ્વારા સાચો જવાબ આપનારામાંથી ડ્રોમાં 151 રૂપિયાનું બીજું ઇનામ જીતે છે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ગામ નાગીચણાના નંદાણિયા અર્જણભાઈ જાદવભાઈ.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતી જાય છે રાજકોટ જિલ્લાના મોરબી તાલુકાના ગામ જીવાપરના લાલજીભાઈ હીરાપર લોઢિયા.
તમને બેને ને બીજા હંતાઈ ને અમારા ધન્યવાદ.
બસ વાત પૂરી કરતા પેલા આવતા ગુરુવારે બજેટ ની હું વાત કરવાના છો ઈ કહી દો.
મિત્રો કેન્દ્ર સરકારના આવતા નાણાકીય વર્ષના અંદાજપત્રની ખેતી અને ખેડૂતો ઉપર કેવી અસર પડશે એની ખાસ ચર્ચા નિષ્ણાતો દ્વારા કરવાના છીએ, એટલે ચોક્કસ સાંભળજો.
અને તમને મૂંઝવતો ખાસ કોઈ સવાલ હોય તો એ અત્યારે પૂછી જ લેજો.
ફોન નંબર તો હંધાઈ ને યાદ જ હોય
તમને છે તો બોલો.
હા મને છે ને, લો અત્યારે સાંભળો. 95-27-70-35-995.
અને કાગળ લખવા સરનામું મોઢે ધોય.
તમે બોલો.
બોલી નાખું. એ સજ્જતા નો સંગ લાવે ખેતી માં રંગ. DSC સરકારી ટ્યુબવેલ પાસે બોપલ અમદાવાદ 58.
હા મિત્રો, હવે આપણે સૌએ જાગૃત થવાનો સમય બાકી ગયો છે. ફોન કે પત્રથી નાતો જાળવી રાખશો, તમારી ખેતીને લગતી મૂંઝવણો કહેતા રહેજો, તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસારિત કરાતા આ કાર્યક્રમનો હેતુ સરશે.
ખેડૂતના ભલા હાટો દેવાતી આ માહિતીનો વધુ ને વધુ ઉપયોગ કરતા
રહેજો,
બસ એટલી જ ભલામણ છે.
અને અત્યારે ફોન કરો એવી ભલામણ સાથે અહીં કહી દઈએ,
નમસ્તે, આવજો.